એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ તો આપણી આસપાસ સતત ફરતો રહે છે, કારણ અને અસર. આપણે રોજ સાંભળીએ, આમ કરવાથી આમ થાય, હે ને?
હા, બરાબર. જેમ કે આ ડાયટથી વજન ઉતરે, કે પેલી સરકારી યોજનાથી ગરીબી ઘટી, આવા દાવાઓ.
બસ એ જ. પણ શું ખરેખર એવું હોય છે? એટલે બે વસ્તુઓ સાથે થાય તો શું એકબીજાનું કારણ બની જ જાય?
આ જ તો મુખ્ય પ્રશ્ન છે. શું એ માત્ર સહસંબંધ છે, યુ નો કોરિલેશન, કે ખરેખર કારણ છે, કોઝેશન? અને આ ભેદ પારખવો બહુ અઘરો છે,
ખાસ કરીને જ્યારે પેલા પરફેક્ટ લેબ જેવા પ્રયોગો શક્ય ન હોય, ખરું ને? જેને RCT કહે છે.
હા, રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ્ડ ટ્રાયલ્સ. મોટાભાગના સામાજિક કે સ્વાસ્થ્યના પ્રશ્નોમાં એ શક્ય જ નથી હોતું. તમે લોકોને એમ રેન્ડમલી તો ના કહી શકો કે તમે ધૂમ્રપાન કરો અને તમે ના કરો, પછી જોઈએ શું થાય છે.
સાચી વાત છે. અને એટલે જ કદાચ પોલ આર રોઝનબાઉમનું કામ આટલું મહત્વનું છે. આજે આપણે એમના જ વિચારો સમજવાના છીએ, બરાબર?
ચોક્કસ. રોઝનબાઉમ આપણને શીખવે છે કે જ્યારે આવા RCT ન કરી શકાય, ત્યારે જે ડેટા આપણને મળે ખાલી અવલોકન કરીને એમાંથી કારણસર વિશે થોડું વધારે કાળજીપૂર્વક કેવી રીતે વિચારી શકાય.
તો ચાલો શરૂ કરીએ. પહેલા તો પોલ રોઝનબાઉમ છે કોણ, એમનો પરિચય આપો ને.
જરૂર. પોલ રોઝનબાઉમ એ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની જે પ્રખ્યાત વોર્ટન સ્કૂલ છે ત્યાં આંકડાશાસ્ત્રના પ્રોફેસર છે, અને છેલ્લા ઘણા વર્ષોથી, મતલબ લગભગ 4 દાયકાથી, આ કારણસર સંબંધ અને ખાસ કરીને નિરીક્ષણાત્મક અભ્યાસ, ઓબ્ઝર્વેશનલ સ્ટડીઝ જેને કહેવાય, એમાં એમનું નામ બહુ મોટું છે.
એટલે એ ખાલી આ વિષય પર બોલનારા નથી, પણ એને ઘડનારા લોકોમાંના એક છે એમ.
બિલકુલ. એમણે તો પાયાનું કામ કર્યું છે. સૌથી જાણીતું કામ એમનું ડોનાલ્ડ રુબિન સાથેનું છે. 1983માં એમણે પેલી પ્રવૃત્તિ ગુણાંક, એટલે કે પ્રોપેન્સિટી સ્કોરની પદ્ધતિ આપી.
અચ્છા, હા, એના વિશે સાંભળ્યું છે.
હા, એણે નિરીક્ષણાત્મક અભ્યાસમાં જે પક્ષપાત હોય, બાયસ, એને સમજવામાં અને થોડો ઓછો કરવામાં બહુ જ મદદ કરી છે. ક્રાંતિ જેવું કામ ગણાય.
અને બીજું કંઈ?
હા, બીજું છે સંવેદનશીલતા વિશ્લેષણ, સેન્સિટિવિટી એનાલિસિસ. એના પણ તેઓ બહુ હિમાયતી છે. એ આપણને એ જોવામાં મદદ કરે છે કે અભ્યાસના જે પરિણામો આવ્યા એ કેટલા મજબૂત છે.
મજબૂત એટલે કેવી રીતે?
એટલે કે જો કોઈ અગત્યનું પરિબળ આપણે માપી ન શક્યા હોઈએ, કોઈ છુપાયેલો પક્ષપાત હોય, તો એની અસર આપણા પરિણામ પર કેટલી પડી શકે એનો અંદાજ લગાવવામાં આ મદદ કરે.
સમજાયો. એટલે એમનું મુખ્ય ફોકસ એ થયું કે ખાલી ડેટા આવી જાય પછી આંકડાની કરામત કરવા કરતાં શરૂઆતથી જ અભ્યાસની ડિઝાઇન, એની રચના બરાબર હોવી જોઈએ.
એકદમ સાચી વાત. એમનો તો મંત્ર જ છે, ડિઝાઇન વિશ્લેષણ કરતાં વધુ મહત્વની છે. પહેલા જૂથો સરખા બનાવવાનો પ્રયત્ન કરો, પછી પરિણામો જુઓ.
બરાબર.
આનાથી પહેલા ડેટા જોઈને પછી મોડેલ બદલ્યા કરવાની લાલચ પણ ઓછી થાય. એટલે એમણે આપણને ટૂલ્સ અને વિચારવાની એક ફ્રેમવર્ક આપી છે.
તો એમના જે પુસ્તકો છે, ઓબ્ઝર્વેશનલ સ્ટડીઝ કે ડિઝાઇન ઓફ ઓબ્ઝર્વેશનલ સ્ટડીઝ, એનો મુખ્ય હેતુ શું છે? કોના માટે છે આ બધું?
મુખ્યત્વે તો સંશોધકો માટે, જે લોકો નીતિઓ બનાવે છે એમના માટે, અને આપણા જેવા લોકો માટે પણ જે રોજબરોજ આવી માહિતી વાંચતા સાંભળતા હોય છે, એ બધાને મદદ કરવાનો હેતુ છે જેઓ વાસ્તવિક દુનિયાના ડેટા સાથે કામ કરે છે, જ્યાં પેલા RCT શક્ય નથી.
અને આ બધી પદ્ધતિઓનું મુખ્ય આધાર શું છે? કયા વિચાર પર આ ટકેલું છે?
કેન્દ્રીય વિચાર એ છે કે નિરીક્ષણાત્મક અભ્યાસમાં સૌથી મોટો પડકાર છે ગૂંચવણ, એટલે કે કન્ફાઉન્ડિંગ, અથવા પસંદગી પક્ષપાત, એટલે કે સિલેક્શન બાયસ.
આ થોડું સમજાવશો, ગૂંચવણ એટલે?
હા, સરળ ભાષામાં કહીએ તો જે બે જૂથોની આપણે સરખામણી કરી રહ્યા છીએ, દાખલા તરીકે ધૂમ્રપાન કરનારા અને ન કરનારા,
હા,
તો એ બંને જૂથો કદાચ ખાલી ધૂમ્રપાન સિવાય બીજી ઘણી રીતે અલગ હોઈ શકે. એમની ઉંમર, આવક, રહેણીકરણી, ખોરાક, ઘણું બધું.
ઓકે.
અને આ બીજા તફાવતો જ કદાચ એમના સ્વાસ્થ્ય પર અસર કરતા હોય, પણ આપણને એમ લાગે કે અસર તો ધૂમ્રપાનની છે. આને કહેવાય ગૂંચવણ, જે કારણ નથી એ કારણ જેવું લાગે.
ઓ, એટલે આપણે ખરેખર જેની અસર માપવી છે એના બદલે બીજું કંઈક માપી રહ્યા હોઈએ, એવું બને? તો રોઝનબાઉમ આનો શું ઉપાય બતાવે છે?
એમનો ઉપાય છે ધ્યાનથી કરેલી ડિઝાઇન, અભ્યાસ શરૂ કરતા પહેલાં જ પરિણામો જોયા વિના જ એવી પદ્ધતિઓ વાપરો કે જેથી સરખામણી માટેના જૂથ શક્ય એટલા સરખા બને.
કેવી રીતે? કઈ પદ્ધતિઓ?
એના માટે મેચિંગ છે, સ્ટ્રેટિફિકેશન છે, અને આ બધામાં પેલો પ્રવૃત્તિ ગુણાંક બહુ કામનો છે. એનાથી આપણે જે પરિબળો માપી શકીએ છીએ એના પર બંને જૂથોને સરખા બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
અચ્છા, પણ જે પરિબળો નથી માપી શકતા, જે છુપાયેલા છે, એનું શું?
બહુ સારો સવાલ. એના માટે જ પેલું સંવેદનશીલતા વિશ્લેષણ છે. રોસનબોમ કહે છે કે આપણે એ તો જાણી નથી શકતા કે છુપાયેલો પક્ષપાત છે કે નહીં, એ કેટલો મોટો છે એ પણ નહીં.
હા,
પણ આપણે એ ગણી શકીએ કે જો એ હોય તો એ કેટલો મજબૂત હોવો જોઈએ કે જેથી આપણું જે તારણ આવ્યું છે એ બદલાઈ જાય.
એટલે આપણા તારણની મજબૂતી ચકાસવાની રીત થયા.
બરાબર, રોબસ્ટનેસ ચેક જેને કહેવાય.
સરસ. તો ચાલો આને થોડું વધારે સમજીએ. શરૂઆત કરીએ RCTથી. એને ગોલ્ડ સ્ટેન્ડર્ડ શા માટે કહેવાય છે? એમાં એવું શું ખાસ છે?
RCTમાં મુખ્ય વસ્તુ છે રેન્ડમાઇઝેશન, એટલે કે લોકોને યાદ્રચ્છિક રીતે રેન્ડમલી સારવાર ટ્રીટમેન્ટ ગ્રુપમાં અથવા નિયંત્રણ કંટ્રોલ ગ્રુપમાં વહેંચવામાં આવે છે.
હા,
આ રેન્ડમલી વહેંચવાથી શું થાય કે સરેરાશ રીતે બંને ગ્રુપ શરૂઆતમાં લગભગ બધી જ રીતે સરખા બની જાય. ખાલી એ બાબતોમાં નહીં જે આપણે માપી શકીએ, પણ જે નથી માપી શકતા એમાં પણ.
અચ્છા, અજાણ્યા પરિબળોમાં પણ સરખા?
હા, સરેરાશ રીતે. એટલે પછી જો પ્રયોગના અંતે બંને ગ્રુપના પરિણામમાં ફરક દેખાય તો આપણે વધારે વિશ્વાસથી કહી શકીએ કે આ ફરક પેલી સારવારને લીધે જ આવ્યો છે, બીજા કોઈ કારણથી નહીં.
આ સમજવા માટે પેલું સંભવિત પરિણામોનું માળખું મદદ કરે, પોટેન્શિયલ આઉટકમ્સ ફ્રેમવર્ક. એ શું છે?
હા, એ બહુ પાયાનો વિચાર છે. એ કહે છે કે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સમયે બે સંભવિત પરિણામો હોય છે. એક, જો એને સારવાર મળે તો શું થાય એને Y1 કહીએ, અને બીજું, જો એને સારવાર ન મળે તો શું થાય એને Y0 કહીએ.
ઓકે.
વ્યક્તિગત સ્તરે સારવારની અસર એટલે આ બેનો તફાવત, Y1 Y0.
પણ આપણે એક જ વ્યક્તિ માટે એક જ સમયે આ બંને કેવી રીતે જોઈ શકીએ? કાં તો એને સારવાર મળી હોય તો આપણે Y1 જોઈએ, કાં તો ન મળી હોય તો Y0 જોઈએ. બંને એક સાથે તો શક્ય નથી.
બરાબર પકડ્યું. આ જ કારણ અસર સંબંધની મૂળભૂત સમસ્યા છે, ફંડામેન્ટલ પ્રોબ્લેમ ઓફ કોઝલ ઇન્ફરન્સ. આપણે હંમેશા એક જ પરિણામ જોઈ શકીએ છીએ, બીજું કાલ્પનિક રહી જાય છે.
તો RCT આનો ઉકેલ કેવી રીતે લાવે છે?
RCT વ્યક્તિગત સ્તરે નહીં પણ જૂથ સ્તરે ઉકેલ લાવે છે. કારણ કે રેન્ડમાઇઝેશનથી બંને જૂથો શરૂઆતમાં સરખા હોય છે, એટલે આપણે બંને જૂથના સરેરાશ પરિણામો એવરેજ Y1 અને એવરેજ Y0ની સરખામણી કરીને સારવારની સરેરાશ અસર એવરેજ કોઝલ ઇફેક્ટનો અંદાજ લગાવી શકીએ છીએ.
સમજાયું. પણ નિરીક્ષણાત્મક અભ્યાસમાં તો આ રેન્ડમાઇઝેશન નથી. લોકો જાતે જ પસંદ કરે છે અથવા સંજોગો એમને કોઈ જૂથમાં મૂકી દે છે. અહીં પેલો પક્ષપાત કેવી રીતે આવે? પેલું હોસ્પિટલનું ઉદાહરણ હતું ને?
હા, ધારો કે બે હોસ્પિટલ છે. હોસ્પિટલ એ બહુ મોટી, ફેમસ, અત્યાધુનિક, અને હોસ્પિટલ બી સામાન્ય, સ્થાનિક. બંનેમાં હાર્ટ સર્જરી થાય છે. હવે જો ડેટા બતાવે કે હોસ્પિટલ એમાં મૃત્યુદર વધુ છે,
તો એનો અર્થ એમ થયો કે હોસ્પિટલ એ ખરાબ છે?
જરૂરી નથી. બની શકે કે જે દર્દીઓની હાલત બહુ જ ગંભીર હોય, જેમના કેસ બહુ જ જટિલ હોય, એવા દર્દીઓ જ હોસ્પિટલ એમાં જતા હોય, જ્યારે ઓછા ગંભીર કેસ હોસ્પિટલ બીમાં જતા હોય.
અચ્છા, એટલે દર્દીની ગંભીરતા એ કારણ હોઈ શકે.
હા, આ દર્દીની ગંભીરતા એ સ્પષ્ટ પક્ષપાત, ઓવર્ટ બાયસ છે. કારણ કે આપણે એને માપી શકીએ છીએ, રેકોર્ડ કરી શકીએ છીએ, પણ કદાચ એવા પણ પરિબળો હોય જે આપણે માપી જ ન શકીએ.
જેમ કે
દર્દીનું મનોબળ કેવું છે, એને કુટુંબ તરફથી કેટલો સપોર્ટ મળે છે. આ બધી વસ્તુઓ પણ પરિણામ પર અસર કરી શકે, પણ એને માપવી અઘરી છે. આ થયો છુપાયેલ પક્ષપાત, હિડન બાયસ.
ઓહ, આ તો ખરેખર મોટી ગૂંચવણ છે. તો આનો સામનો કરવા માટે રોસેનબાઉમ કહે છે કે ડિઝાઇન પર ફોકસ કરો. મતલબ કે ડેટા ભેગો કરીને પછી એના પર મોડેલિંગ કરવાને બદલે.
હા, સામાન્ય રીતે લોકો શું કરે, બધો ડેટા લઈ આવે, પછી રીગ્રેશન જેવા મોડેલમાં બધા વેરિયેબલ નાખી દેને કે અમે આ બધા માટે કંટ્રોલ કર્યું.
હા, એવું જ સાંભળ્યું છે.
રોસનબાઉમ કહે છે કે આના કરતાં વધુ સારો રસ્તો એ છે કે તમે પરિણામો જુઓ એ પહેલાં જ અભ્યાસની શરૂઆતમાં જ એવી ડિઝાઇન બનાવો કે તમારા સરખામણી જૂથો શક્ય તેટલા સરખા હોય. આ ડિઝાઇન પ્રથમનો અભિગમ છે.
અને આનો ફાયદો શું શું ફરક પડે એનાથી?
મુખ્ય ફાયદો એ છે કે એ પૂર્વગ્રહોથી બચાવે છે. ઘણીવાર શું થાય, સંશોધકો ડેટા જોયા પછી અજાણતા એવા મોડેલ પસંદ કરી લે છે જે એમને જોઈતા પરિણામ તરફ લઈ જાય, જેને પી હેકિંગ કે ડેટા ડ્રિજિંગ પણ કહે છે.
અચ્છા, એટલે રિઝલ્ટ ફિટ કરવા માટે મોડેલ બદલ્યા કરવું?
હા, પણ જો તમે ડિઝાઇન પહેલેથી નક્કી કરી હોય અને પરિણામો જોયા પહેલાં જ જૂથોને સરખા બનાવવાનો પ્રયત્ન કર્યો હોય તો આ શક્યતા ઘટી જાય છે. તમારો અભ્યાસ વધુ ઓબ્જેક્ટિવ અને પ્રામાણિક બને છે.
બરાબર. તો આ સરખા જૂથો બનાવવા માટે એમનું મુખ્ય હથિયાર પેલું પ્રવૃત્તિ ગુણાંક છે, પ્રોપેન્સિટી સ્કોર. એ શું છે બરાબર, કેવી રીતે કામ કરે છે?
પ્રોપેન્સિટી સ્કોર એ દરેક વ્યક્તિ માટે ગણવામાં આવતો એક નંબર છે, એક સ્કોર. એ સ્કોર શું બતાવે છે? એ બતાવે છે કે તે વ્યક્તિના જે દેખીતા લક્ષણો છે, ઉંમર, જાતિ, આવક, શિક્ષણ, આરોગ્ય વગેરે, જે આપણે માપી શકીએ છીએ, જેને કોવેરિયેટ્સ કહેવાય, એના આધારે એને સારવાર મળવાની સંભાવના કેટલી છે.
ઓકે, એક સંભાવનાનો સ્કોર. પણ આનાથી પેલી ડઝનબંધ લાક્ષણિકતાઓ પર સરખામણી કરવાની સમસ્યા કેવી રીતે હલ થાય? એ તો હજુ ત્યાં જ છે ને?
અહીં જ રોઝનબોમ અને રૂબિનનો પેલો અગત્યનો સિદ્ધાંત, થિયોરમ આવે છે. એમને સાબિત કર્યું કે જો તમે સારવાર ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપને ખાલી આ એક જ સ્કોર પર, પ્રોપેન્સિટી સ્કોર પર સરખા બનાવી દો, મેચ કરી દો,
હા,
તો સરેરાશ રીતે તમે એ બધા જ દેખીતા લક્ષણો કવેરિયેટ્સ પર પણ એમને સરખા બનાવી દીધા ગણાય, જેનો ઉપયોગ તમે સ્કોર ગણવા માટે કર્યો હતો.
શું વાત છે! એટલે ડઝનબંધ વેરિયેબલ પર મેચ કરવાને બદલે ખાલી એક સ્કોર પર મેચ કરવાનું.
હા, આ એની સુંદરતા છે. એ ઘણા બધા વેરિયેબલ્સની માહિતીને એક જ સ્કોરમાં સમાવી લે છે અને સરખામણીને ખૂબ સરળ બનાવે છે.
કમાલ છે! તો આનો ઉપયોગ કેવી રીતે થાય છે પ્રેક્ટિસમાં?
ઘણી રીતે થાય છે. એક છે પેર મેચિંગ. પેર મેચિંગ, સારવાર ગ્રુપના દરેક વ્યક્તિ માટે કંટ્રોલ ગ્રુપમાંથી એવી વ્યક્તિ શોધો જેનો પ્રોપેન્સિટી સ્કોર લગભગ સરખો હોય, પછી એમની જોડી બનાવો.
ઓકે.
બીજી રીત છે સ્ટ્રેટિફિકેશન. લોકોને સ્કોરના આધારે થોડા ગ્રુપમાં સ્ટ્રેટા મહેંચી દો, જેમ કે 0-0.2 વાળા, 0.2-0.4 વાળા, અને પછી દરેક ગ્રુપની અંદર સારવાર અને કંટ્રોલ ગ્રુપની સરખામણી કરો. ત્રીજી રીત છે વેઇટિંગ, જેમાં દરેક વ્યક્તિને એના સ્કોરના આધારે એક વજન આપવામાં આવે છે અને પછી વિશ્લેષણ થાય છે. બધી રીતોનો ધ્યેય એક જ છે, સંતુલિત જૂથો બનાવવા.
પણ આ બધું કર્યા પછી એ જોવું તો પડે ને કે જૂથો ખરેખર સરખા બન્યા કે નહીં.
ખૂબ ખૂબ જરૂરી. આ પગલું બહુ અગત્યનું છે. એને સંતુલન તપાસવું કહેવાય છે. તમારે મેચિંગ કે વેઇટિંગ પછી ચેક કરવું પડે કે શું ખરેખર બંને ગ્રુપમાં સરેરાશ ઉંમર, સરેરાશ આવક, શિક્ષણનું પ્રમાણ વગેરે સરખા થયા છે કે નહીં.
અને જો ન થયા હોય તો
તમારે પાછા જઈને તમારી મેચિંગની રીત બદલવી પડે અથવા પ્રોપેન્સિટી સ્કોરનું મોડેલ સુધારવું પડે. જ્યાં સુધી સંતોષકારક સંતુલન ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરવો પડે.
ઓકે, માની લો કે આપણે આ બધું સરસ રીતે કર્યું, દેખીતા પરિબળો કર જૂથો સરખા થઈ ગયા. હવે જે તફાવત દેખાય એને આપણે સારવારની અસર ગણી શકીએ કે હજુ પેલો છુપાયેલો પક્ષપાત નડી શકે?
હજુ પણ પેલો છુપાયેલ પક્ષપાતનો ડર તો રહે જ, કારણ કે હંમેશા એવા પરિબળો હોઈ શકે જે આપણે માપી નથી શક્યા અને એ પરિણામ પર અસર કરતા હોય.
તો એનું શું કરવું? એનો કોઈ ઈલાજ છે?
હા, એનો સીધો ઈલાજ નથી, કારણ કે એ તો છુપાયેલો છે. પણ રોસેનબોમ એના માટે પેલું સંવેદનશીલતા વિશ્લેષણ, સેન્સિટિવિટી એનાલિસિસ સૂચવે છે.
હા, એની વાત થઈ હતી. એ શું કરે છે બરાબર?
એ આપણને એમ નથી કહેતો કે છુપાયેલ પક્ષપાત છે કે નહીં, પણ એક બહુ અગત્યનો સવાલ પૂછે છે. આપણું જે પરિણામ આવ્યું છે એને ખોટું પાડવા માટે છુપાયેલ પક્ષપાત કેટલો મજબૂત હોવો જોઈએ.
અચ્છા, એટલે એક પ્રકારનો સ્ટ્રેસ ટેસ્ટ થયો ખરું ને આપણા પરિણામ માટે?
બરાબર. એ આપણા તારણની નાજુકતા માપે છે. આ વિશ્લેષણમાં એક પેરામીટર વપરાય છે, ગામા. ગામા?
ગામા,
હા. ગામા એ છુપાયેલ પક્ષપાતની સંભવિત તાકાતનું માપ છે. જો ગામા 1 હોય તો એનો મતલબ કે કોઈ છુપાયેલ પક્ષપાત નથી, જે આદર્શ સ્થિતિ છે. જો ગામા 2 હોય તો એનો મતલબ કે કોઈ એવો અજાણ્યો ફેક્ટર છે જે બે સરખા દેખાતા લોકોમાંથી એકને સારવાર ગ્રુપમાં જવાની શક્યતા બમણી કરી દે છે.
ઓકે.
સંવેદનશીલતા વિશ્લેષણ ગણતરી કરે છે કે આપણું મુખ્ય તારણ, દાખલા તરીકે પી વેલ્યુ, કેટલા ઊંચા ગામા સુધી ટકી રહે છે, મતલબ કે બદલાતું નથી.
તો જો આપણું તારણ ઊંચા ગામા સુધી, ધારો કે ગામા 2 કે 3 સુધી ટકી રહે, તો એનું શું મતલબ? અને જો ગામા 1.1 કે 1.2માં જ બદલાઈ જાય તો?
જો ઊંચા ગામા સુધી ટકી રહે તો આપણું તારણ મજબૂત, રોબસ્ટ કહેવાય. એનો અર્થ કે એને ખોટું સાબિત કરવા માટે બહુ જ શક્તિશાળી છુપાયેલ પક્ષપાત જોઈએ, જે કદાચ ઓછો સંભવિત હોય.
અને જો નીચા ગામા પર જ બદલાઈ જાય તો?
તો એ સંવેદનશીલ કહેવાય, મતલબ કે નાનો એવો છુપાયેલો પક્ષપાત પણ આપણા તારણને પલટાવી શકે છે. એટલે એવા તારણ પર ઓછો ભરોસો કરવો જોઈએ. એ આપણને વધુ સાવચેત બનાવે છે.
આનું કોઈ વાસ્તવિક ઉદાહરણ છે જ્યાં આ વપરાયું હોય અને એનાથી ફરક પડ્યો હોય?
હા, પેલું ક્લાસિક ઉદાહરણ છે ધૂમ્રપાન અને ફેફસાના કેન્સરનું. જ્યારે શરૂઆતના અભ્યાસોએ બતાવ્યું કે બંને જોડાયેલા છે, ત્યારે આરે ફિશર જેવા મોટા આંકડાશાસ્ત્રીએ શંકા ઉઠાવી.
શું શંકા હતી એમની?
એમણે કહ્યું કે બની શકે કે કોઈ જીનીન હોય જે લોકોને ધૂમ્રપાન કરવા પણ પ્રેરે અને એમને કેન્સર થવાની શક્યતા પણ વધારે. એટલે કે ધૂમ્રપાન કારણ નથી, પેલું જનીન કારણ છે. આ છુપાયેલ પક્ષપાતની દલીલ હતી.
અચ્છા, તો પછી?
તો પછી જેરમ કોર્નફિલ્ડ અને બીજાઓએ ગણતરી કરી બતાવ્યું. એમણે જે કર્યું એક પ્રકારનું સંવેદનશીલતા વિશ્લેષણ જ હતું. એમણે બતાવ્યું કે ફિશર જે કાલ્પનિક જનીનની વાત કરે છે, એને કેટલું અસાધારણ શક્તિશાળી હોવું પડે તો જ એ ધૂમ્રપાન અને કેન્સર વચ્ચેનો જે મજબૂત સંબંધ દેખાય છે એ સમજાવી શકે.
અને પરિણામ શું આવ્યું?
પરિણામે આવ્યું કે એટલું શક્તિશાળી પરિબળ હોવું લગભગ અશક્ય છે. આનાથી ધૂમ્રપાન જ મુખ્ય કારણ છે એ દલીલ ખૂબ મજબૂત બની. એ સમયે આ બહુ મોટી વાત ગણાઈ હતી.
બા, આ તો ખરેખર પાવરફુલ ટેકનિક છે. તો આખી ચર્ચા પરથી રોસેનબોમના કામના મુખ્ય સંદેશા શું ગણી શકાય? 3-4 મુખ્ય મુદ્દા કયા છે જે આપણે યાદ રાખવા જોઈએ?
હા, ચોક્કસ. મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે કારણ અસર સંબંધ એ મુખ્યત્વે ડિઝાઇનનો પ્રશ્ન છે. તમે છેલ્લે કયું મોડેલ વાપરો છો એના કરતાં વધુ મહત્વનું એ છે કે તમે શરૂઆતમાં સરખામણી માટેના જૂથોને કેટલા સરખા બનાવ્યા.
જેમ કે પેલી સરકારી યોજનાવાળી વાત, લાભાર્થી અને બિનલાભાર્થી જૂથો શરૂઆતમાં સરખા હતા કે નહીં એ જોવું.
બરાબર. બીજો મુદ્દો, શક્ય હોય ત્યાં સુધી યાદૃચ્છિક પ્રયોગ RCTનું અનુકરણ કરવાનો પ્રયાસ કરો. ભલે તમે RCT ન કરી શકો, પણ તમારો ધ્યેય એવો હોવો જોઈએ કે નિરીક્ષણાત્મક અભ્યાસની ડિઝાઇન RCTની જેમ જ જૂથોની સરખામણી શક્ય બનાવે. પ્રવૃત્તિ ગુણાંક જેવી પદ્ધતિઓ એમાં મદદ કરે છે.
ત્રીજો મુદ્દો પેલા પક્ષપાત વિશે હશે, ખરું ને?
હા,
ત્રીજો મુદ્દો, સ્પષ્ટ અને છુપાયેલ બંને પ્રકારના પક્ષપાતનો સામનો કરો અને સ્વીકારો. જે માપી શકાય છે સ્પષ્ટ પક્ષપાત, એને કંટ્રોલ કરવા માટે ડિઝાઇન વાપરો અને બતાવો કે તમે કેટલા સફળ રહ્યા. અને જે નથી માપી શકતા, છુપાયેલ પક્ષપાત, એની સંભવિત અસરને અવગણવાને બદલે સંવેદનશીલતા વિશ્લેષણ દ્વારા એની ચર્ચા કરો, એની મર્યાદા સ્વીકારો.
આ બહુ મહત્વનું છે. ઘણીવાર આપણે રિપોર્ટ વાંચીએ તો છુપાયેલા પક્ષપાતની વાત જ નથી હોતી.
સાચી વાત. અને એટલે જ આપણે જ્યારે પણ કોઈ હેલ્થ ટેપ કે બીજું કંઈ વાંચીએ ત્યારે પૂછવું જોઈએ, શું આ અભ્યાસમાં આ બધી બાબતો ધ્યાનમાં લેવાઈ છે? અને ચોથો મુદ્દો, જે તમે પણ પહેલા કહેલો,
કે આ ખાલી આંકડાની રમત નથી.
બરાબર. ચોથો મુદ્દો, કારણ અસર સંબંધ સ્થાપિત કરવો એક વૈજ્ઞાનિક દલીલ છે, માત્ર ગણતરી નથી. આંકડા જરૂરી છે પણ પૂરતા નથી. તમારે વિષયનું જ્ઞાન જોઈએ, તાર્કિક વિચારણા જોઈએ અને જુદા જુદા પુરાવાઓનો સમન્વય કરવો પડે. કોઈ એક સ્ટડી પરથી સીધા નિષ્કર્ષ પર ના આવી જવાય.
રોઝનબોમના લખાણોમાં કેટલાક વિચારો એવા ધારદાર છે જે યાદ રહી જાય, એવા કેટલાક કહી શકો?
હા, એમના મુખ્ય વિચારોને સારાંશ રૂપે કહીએ તો, પહેલો, નિરીક્ષણાત્મક અભ્યાસનું ધ્યેય RCTની ડિઝાઇનનું અનુકરણ કરવાનું છે. પરિણામો જોયા પહેલાં જ સરખા જૂથો બનાવવા પર ફોકસ હોવું જોઈએ. આ ફરીથી પેલી ડિઝાઇન ફર્સ્ટની વાત.
બરાબર.
બીજો પેલો સંવેદનશીલતા વિશ્લેષણવાળો.
હા,
સંવેદનશીલતા વિશ્લેષણ એમ નથી કહેતું કે છુપાયેલ પક્ષપાત છે કે નહીં, પણ એ કહે છે કે આપણા તારણને બદલવા માટે એ પક્ષપાત કેટલો મજબૂત હોવો જોઈએ એ આપણા તારણની મજબૂતીનું માપ છે. આ બૌદ્ધિક પ્રામાણિકતાની વાત છે.
અને ત્રીજું?
ત્રીજો, દેખીતા પરિબળો પર સંતુલન સાધવું એ અભ્યાસની ડિઝાઇનનો ચકાસી શકાય એવો ભાગ છે. કારણ અસરના નિષ્કર્ષો હંમેશા અજાણ્યા પરિબળો વિશેની ધારણાઓ પર આધાર રાખશે જે ચકાસી ન શકાય. એટલે જે ભાગ આપણે ચકાસી શકીએ છીએ, એટલે કે દેખીતા પરિબળો પર સંતુલન, એ આપણે શ્રેષ્ઠ રીતે કરવો જોઈએ. મતલબ જે તમારા કંટ્રોલમાં છે એ પરફેક્ટ કરો.
આ બધું જાણ્યા પછી આપણને સાંભળનારા લોકો આ વિચારોનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકે? કારણ કે માહિતી તો ચારે બાજુથી આવે છે.
સાચી વાત છે. આ વિચારો આપણને વધુ સારા માહિતીના ગ્રાહક બનાવી શકે છે. દાખલા તરીકે, તમે સમાચાર વાંચ્યા, કોફી પીનારા લાંબુ જીવે છે.
હા, એવું તો વાંચવું ગમે.
પણ હવે રોઝનબાઉમેનને યાદ કરો, પૂછો, શું આ આરસીટી હતું? જવાબ ના. તો જે લોકો કોફી પીએ છે એ લોકો બીજી કઈ રીતે અલગ છે? કદાચ એમની આવક વધુ હોય, કસરત વધુ કરતા હોય, એમનો ખોરાક અલગ હોય. શું સ્ટડીમાં આ બધું ધ્યાનમાં લઈને સરખામણી થઈ છે?
હા, મતલબ કે શું એમણે સરખા લોકોની સરખામણી કરી છે?
બરાબર. અને શું લેખકોએ છુપાયેલા પક્ષપાતની વાત કરી છે કે પછી બસ સીધું કહી દીધું કે કોફી પીવાથી લાંબુ જીવાય છે? આ સવાલો પૂછવાથી આપણે ગેરમાર્ગે દોરાતા બચી શકીએ.
અને આ જ વસ્તુ ધંધામાં કે નોકરીમાં પણ લાગુ પડે ને? જેમ કે નવી ટેકનોલોજી અપનાવી એટલે ટીમ સફળ થઈ.
હા, પૂછો, શું ટેકનોલોજી કારણ છે કે પછી જે ટીમો પહેલેથી જ હોશિયાર અને સફળ હતી એમણે જ આ ટેકનોલોજી પહેલાં અપનાવી? આ પસંદગી પક્ષપાત છે. સાચો જવાબ જોઈતો હોય તો સરખી ટીમોની સરખામણી કરવી પડે.
અને સરકારી યોજનાઓનું મૂલ્યાંકન કરતી વખતે તો આ ખૂબ જ અગત્યનું છે. પેલું ટ્યુશનવાળું ઉદાહરણ, ટ્યુશનમાં ગયા એટલે માર્ક્સ વધ્યા કે હોશિયાર છોકરાઓ જ ટ્યુશનમાં ગયા?
બરાબર. સાચી અસર જાણવી હોય તો ભાગ લેનારા અને ન લેનારા વિદ્યાર્થીઓના એવા જૂથો જોઈએ જે કાર્યક્રમ પહેલા સરખા હોય. ટૂંકમાં, જ્યારે પણ કોઈ એક્સથી વાય થાય છે એવો દાવો કરે ત્યારે મનમાં રોઝનબાઉમની ચેકલિસ્ટ ચલાવો. આરસીટી હતું? જો નહીં તો દેખીતી ગૂંચવણ શું હતી એને કંટ્રોલ કરી છુપાયેલા પક્ષપાતનું શું કહ્યું? આ પ્રશ્નો આપણને વધુ સારા વિચારક બનાવશે.
આખી વાતચીત પછી મારા માટે જે શીખવા મળ્યું એ છે કે ભલે આપણી પાસે સંપૂર્ણ માહિતી ન હોય, પણ એનો અર્થ એ નથી કે આપણે પ્રયત્ન જ ન કરી શકીએ. નિરીક્ષણાત્મક ડેટાની મર્યાદાઓ છે, પણ રોસનબાઉમ જેવા લોકોએ આપણને એ મર્યાદાઓમાં રહીને પણ વધુ ભરોસાપાત્ર જ્ઞાન કેવી રીતે મેળવવું એના રસ્તા બતાવ્યા છે. મુખ્ય વાત છે સાવચેતી, પારદર્શિતા અને પ્રામાણિકતા રાખવી.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે કારણ અસર શોધવું એ કોઈ મિકેનિકલ પ્રોસેસ નથી, પણ એક વિચારશીલ વૈજ્ઞાનિક દલીલ જેવું છે. એમાં ડિટેક્ટિવ એવું કામ છે. તમારે પુરાવા જોવા પડે, ધારણાઓ બાંધવી પડે, એને ચકાસવી પડે, અને અંતે એ પણ સ્વીકારવું પડે કે કદાચ થોડી અનિશ્ચિતતા તો રહેશે જ. રોઝનબોમનું કામ આપણને આ મુશ્કેલ પણ રસપ્રદ સફર માટે એક સારો નકશો અને દિશાસૂચક યંત્ર આપે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.